તારીખ 15/4/1987, પૂજ્યબેન શ્રીના વચનામૃત, બોલ નંબર 85 અને 86 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 67.
પોતાના શુદ્ધ સ્વરૂપ ઉપર શ્રદ્ધાનું અને જ્ઞાનનું વલણ થતાં અથવા શ્રદ્ધા પોતાના મૂળ સ્વરૂપને શ્રદ્ધે અભેદભાવે જ્ઞાન એનો અનુભવ કરે ત્યારે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. એવું થવા પૂર્વે, એવું સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થયા પહેલાં અને મોક્ષ માર્ગી જીવને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પ્રગટ થયા પછી પણ દેવશાસ્ત્ર ગુરુનો મહિમા, સ્વાધ્યાય, ભક્તિ, દયા, દાન, કરુણા આદિ સાધન હોય છે. એક પ્રકારના આદિમાં અનેક પ્રકારના સ્વભાવરૂપ પરિણામ છે એ લઈ લેવાનું. એવા પરિણામ હોય છે અથવા રાગના કાળમાં એવા પરિણામ સહજ થાય છે. ભૂમિકા અનુસાર એવા પરિણામ કરવા જોઈએ એવું કોઈ વાર શાસ્ત્ર વચન આવે તો પણ કૃત્રિમતાથી, કર્તૃત્વ બુદ્ધિથી કરવાનો ઉપદેશ નથી એમ સમજવું. જીવને સહજ જ એ ભૂમિકામાં રાગ ઉત્પન્ન થાય ત્યારે આવા પ્રકારનો રાગ ઉત્પન્ન થાય એવું જ્ઞાન કરાવવા માટે આવા પરિણામ હોવા જોઈએ, કરવા જોઈએ, થવા જોઈએ એ ગમે તે પ્રકારે વચન પ્રયોગ તો હોય છે, પણ ક્યાંય કર્તૃત્વ બુદ્ધિ નથી અને ન થતા હોય અને કૃત્રિમતાથી કરવા પડે એવો પ્રકાર પણ યોગ્ય નથી, એવો પ્રકાર પણ બરાબર નથી. પણ સહજપણે મુમુક્ષુને શુદ્ધાત્માને બતાવનારા જે દેવગુરુ શાસ્ત્ર છે મુખ્યપણે એનો શુભ ભાવ હોય છે. મુખ્યપણે બીજા શુભ ભાવ હોય છે પણ ગૌણ છે. દેવગુરુ શાસ્ત્ર છે એ શુભ ભાવના નિમિત્તો તરીકે અને શુભ ભાવ થવામાં મુખ્ય કારણ પડે છે. કેમ કે પોતાને, પોતાનો જે આદર્શ છે, પોતાનું જે ધ્યેય છે એમાં એ નિમિત્ત તરીકે છે, એટલે એમના પ્રત્યે શુભ ભાવ આવે છે. જે રસ્તે પોતાને જાવું છે એ રસ્તે તેઓ ચાલે છે અથવા ચાલવાના ઉપદેશક છે, એ રસ્તે ચાલવા માટે ઉપદેશક છે એટલે એમના પ્રત્યેનો મહિમા એવો શુભ ભાવ સહજ જ આવે છે. રાગ માત્ર દોષ છે એવું જ્ઞાન હોય છે પણ અનિવાર્યપણે આવે છે. એક વાત એ છે કે અનિવાર્યપણે આવે છે. બીજી વાત એ છે કે એવા પરિણામ ન હોય ને બીજા પ્રકારના લૌકિક રાગ દ્વેષના પરિણામ વિશેષ હોય તો પણ એ વાત, એને એની જે રાગની દશા છે એ રાગની દશા શુદ્ધિના લક્ષવાળી નથી એમ આપોઆપ નક્કી થાય છે. જેને શુદ્ધિનું લક્ષ હોય એને શુદ્ધતાના નિમિત્ત પ્રત્યેનો રાગ આવે છે. જગતના દેવગુરુ શાસ્ત્ર સિવાયના તમામ પદાર્થો રાગના નિમિત્ત હોવા છતાં એ શુદ્ધતામાં નિમિત્ત પડતા નથી પણ કેવળ અશુદ્ધતામાં નિમિત્ત પડે છે. પંચેન્દ્રિયના વિષયો તો તીવ્ર અશુદ્ધિનો એટલે પાપ પરિણામનો નિમિત્ત થાય છે પણ એ સિવાય બીજા કેટલાક શુભ નિમિત્તો છે. દેવને મનુષ્ય પ્રત્યે કરુણા, દયા એ વગેરે, તો એ બધા પરિણામ એવા છે અશુદ્ધતાનું નિમિત્ત થાય છે. એમાં શુદ્ધતાનું કઈ નિમિત્ત થાય એવું કારણ નથી. દેવગુરુ શાસ્ત્રમાં એક વિશિષ્ટ વાત છે. ઉપદેશ એમનો એ છે અને એવું એમનું સ્વરૂપ છે. શુદ્ધાત્માનું સ્વરૂપ પ્રગટ કર્યું છે, શુદ્ધતા પ્રગટ કરી છે, ગુણ પ્રગટ કર્યા છે. વંદે તદગુણ લબ્ધયે, મારે પણ આવા જ ગુણ પ્રગટ કરવા છે, માટે મને આપનો મહિમા આવે છે. આપ પણ ગુણથી સમૃદ્ધ છો, આપનો ગુણ વૈભવ જોઈને મને પ્રમોદ આવે છે, મને ભક્તિ થાય છે, મને બહુમાન આવે છે અને આપનો મહિમા આવે છે. ગુણથી વાત છે. સોગાની જી લીધું છે એટલું નિશ્ચયની પ્રધાનતાથી તીખી તમતમતી વાતો કરી છે, તો આવા બધા સ્પષ્ટીકરણ આવ્યા છે કે જગતના બીજા પદાર્થો તો કેવળ અશુદ્ધતાનું નિમિત્ત છે, એક દેવગુરુ શાસ્ત્ર શુદ્ધતાનું નિમિત્ત છે. એટલે અહીંયા કહે છે કે એવા પરિણામ હોય અને એવા પરિણામ હોય ત્યારે પણ આ જ્ઞાનમાંથી આ વાત ચાલી જતી નથી કે જે જેમાં હોય તેમાંથી તે આવે છે. રાગમાં શુદ્ધતા નથી, રાગ સ્વયં અશુદ્ધ સ્વરૂપે છે, તો રાગમાંથી શુદ્ધતા આવે એવું જ્ઞાન કે એવી સમજણ કે એવી શ્રદ્ધા હોવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. જે જેમાં હોય તેમાંથી તે આવે છે અને જે જેમાં ન હોય તેમાંથી તે આવતું નથી, આવવાનો પ્રશ્ન નથી. કૂવામાં પાણી નથી, અવાડામાં કેવી રીતે આવવાનું, આવવાનો પ્રશ્ન નથી. એવી જ રીતે તું એમ કહે કે દેવગુરુ શાસ્ત્ર જેવી વાત કરે છે આત્માની, એવી વાત તો બીજા પણ કરે છે. એને સૂક્ષ્મ હોય અને એ જાતનું શાસ્ત્રનું અધ્યયન હોય તો એ વાત કરે છે. તો જે જેમાં હોય જેમાંથી હોય એમાંથી એ આવે. જેણે માર્ગ જોયો હોય અને જેણે આત્મ સ્વરૂપ અનુભવ્યું હોય એ દર્શાવી શકે. બીજા ભલે પોપટની જેમ વાત કરે, પોપટની વાત મીઠી લાગે એમ એની વાત પણ કદાચ મીઠી લાગે, પણ એથી કાંઈ સાંભળનારનું કામ થતું નથી. એનો પરિશ્રમ અને એનો સમય અને શક્તિ વ્યર્થ જાય છે. જે જેમાંથી હોય તે તેમાંથી આવે, જે જેમાં હોય જ નહીં એ આવવાનો પ્રશ્ન રહેતો. એવી સમજણપૂર્વક દેવગુરુ શાસ્ત્રનો મહિમા કરવામાં આવે. પાછું મારું કાંઈ દેવગુરુ શાસ્ત્રમાં હોય છે, આ તો નિમિત્તનો વિવેક થયો કે જે દેવગુરુ શાસ્ત્ર સાચા છે એ જ નિમિત્ત તરીકે સ્વીકાર્ય છે અને એ સિવાયના નિમિત્ત તરીકે સ્વીકાર્ય નથી. એમાં પણ એટલો વિવેક છે કે એમાંથી આવે એ વાત સમજણમાં નથી. કોઈ એમ કહે કે જ્યારે પરદ્રવ્યમાંથી કંઈ આવતું નથી તો આત્માની વાત કરનાર જ્ઞાની ગુરુ હોય કે અજ્ઞાની ગુરુ હોય એમાં શું ફેર પડે છે? વાત તો વાત છે ને, શબ્દો તો શબ્દો છે કે નહીં ભાઈ, એમાં પણ ફેર છે. જો તને બાહ્ય નિમિત્તોમાં એટલો વિવેક નથી તો તને અંતરંગ આત્માના સાધનનો વિવેક છે, અંતર્મુખ થવાનો વિવેક છે, એ વાત પણ ક્યાંય સ્થાન પામતી નથી. બોલાય પરમાગમ સારમાં એક બોલ છે કે જેને નિમિત્તનું જ્ઞાન નથી, નિમિત્ત સંબંધી વિવેક કે સમજણ નથી. ત્યાં તો એવા શબ્દો પડ્યા છે કે જેને નિમિત્તનો વિવેક નથી તેને આત્માનો વિવેક નથી. એટલું બધું સ્પષ્ટ ગુરુદેવનું વચન છે. છતાં પણ સાચા દેવગુરુ શાસ્ત્ર મારા આત્માનું કાર્ય કરી દેશે એમ શ્રદ્ધા નથી. એમ શ્રદ્ધાને સમજણ નહીં હોવા છતાં એમના ગુણો જોઈને, એમના ઉપદેશનું નિમિત્ત જોઈને પાત્ર જીવને અથવા જ્ઞાનીને પણ, પાત્ર તો મુક્ષુની વાત છે પણ જ્ઞાનીને પણ બહુમાન એલાવીના રહેતું નથી. આવી પરિસ્થિતિ થોડી અટપટી લાગે એવી પરિસ્થિતિ છે. એક બાજુથી રાગ હે છે, શુદ્ધ મલિન અશુદ્ધ અને દુઃખરૂપ છે એ એનું તાત્વિક સ્વરૂપ છે. તેમ છતાં મોક્ષ માર્ગમાં સહચર તરીકે પરિણામ કેવા હોય એનું પણ, સહચર એટલે બાજુના સાથે રહેનારા, જોડે રહેનારા પાડોશી કેવા હોય એને જ્ઞાન કરવું જરૂરી છે. 10 લાખનું મકાન હોય, 10-20 લાખ રૂપિયા રહેવા માટે ખર્ચવા હોય તો પછી કાંચીવાડમાં જઈને મકાન લઈએ કે મુસલમાન મમનાવાડમાં જઈને મકાન લઈએ, જૈન હોય, સારું ખાનદાન કુટુંબ હોય, અભક્ષાદીનો વિવેક હોય, ખાણીપીણીની અંદર શુદ્ધતા સાચવવી હોય, ભલે ને પોતાના ઘરમાં બનાવવું છે તો પણ ક્યાં જઈને રહીએ? અમે મંદિર નજીકમાં છે કે નહીં, દેરાસર નજીકમાં છે કે નહીં, આજુબાજુની વસ્તી સંસ્કારી લોકોની છે કે નહીં, કેમ એના ઘરમાંથી કંઈ લેવા દેવાનું છે? છતાં પણ સામાન્ય રીતે લોકો જ્યાં પોતાના પ્રયોજનનો વિષય છે ત્યાં વિવેક કરે છે. તો અહીંયા કહે છે કે તારે શુદ્ધતાના માર્ગે જવું છે. કોને સાંભળવું, કોને નહીં સાંભળવું, દેવગુરુ શાસ્ત્ર કેવા હોય, વિતરાગ દેવનું સ્વરૂપ કેવું હોય, વિતરાગી ગુરુ કેવા હોય, એમના વચનોરૂપ શાસ્ત્ર વચન કેવા હોય, સત્પુરુષ કેવા હોય, અનુભવી કેવા હોય, એ બધો વિવેક કરવો પડે છે. એના સંગમાં જવાની વૃત્તિ આવે છે અને બીજાના સંગમાં જવાની વૃત્તિ આવતી નથી. યથાર્થ એમ હોય છે. ભલે એમાંથી કઈ આવતું નથી તો પણ આટલો વિવેક હોય છે. આટલો પણ વિવેક ન હોય તો પછી આત્મામાંથી કઈ પ્રાપ્ત કરવું છે એ વાતને કોઈ લેવા દેવા રહેતી નથી. અખંડ દ્રવ્યના આશ્રયે બધું પ્રગટ છે. ભલે દેવગુરુ શાસ્ત્રનો મહિમા સ્વાધ્યાય આદિના પરિણામ હોય છે તો પણ એમાંથી એમ જ, એ પણ એમ કહે છે ને પોતે પણ એ જ ગ્રહણ કરે છે કે મારા અખંડ દ્રવ્ય સ્વભાવના આશ્રયે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, આત્માનો, આત્માની શાંતિ, આત્માનું નિરાકુળ સુખ અને નિર્દોષ આનંદ, પવિત્ર દશાઓ, બધી બધા ગુણની પવિત્ર દશાઓ, જે ગુણ આત્મામાં ભર્યા છે એમાંથી પ્રગટ થશે. કેમ કે જે જેમાંથી હોય એમાંથી આવે. મારા ગુણ કાંઈ દેવગુરુ શાસ્ત્રમાં નથી પણ એમના વ્યક્ત ગુણો જોઈને એમનો મહિમાને ભક્તિ રાગના કાળમાં આવ્યા વિના રહેતી નથી. પ્રાપ્ત કરવા છે અંદરથી પણ બાહ્ય પરિણામમાં એને અનુરૂપ દશા હોય છે. બાહ્ય પરિણામમાં એને પ્રતિકૂળ દશા હોય, પ્રતિકૂળ સ્થિતિ હોય એવું બનતું નથી. એ તો પ્રશ્ન જ નથી. પ્રાપ્તિ કરી હોય તો દેવગુરુ શાસ્ત્રનો મહિમા આવે છે. લીધું ને બનારસીદાસ છે, ભેદ વિજ્ઞાન જ્ઞોજી નકે ઘટ શીતલ ચિત ભજો જિમ ચંદન. હું તો ગ્રહસ્થ છે અથવા ચાર ગતિમાં તિર્યંચ હોય, ચાર ગતિમાં તિર્યંચ હોય નરકના નારકી હોય, સાતમી નારકીમાં ઘણો દોષ કરીને સાતમી નારકીમાં જે હોય, શીતલ ચિત ભયોજી મચંદ, એના અંતરંગ પરિણામમાં આત્માની શીતળતા અને શાંતિ પ્રગટ થઈ છે. એને જીનેશ્વરના લઘુનંદન કીધા છે કે એમણે, ઠીક. હા, જેણે મિથ્યાત્મનું નિકંદન કાઢ્યું છે. પ્રાસ મેળવો છે કવિ છે ને, ચંદન ને નિકંદન ને લઘુનંદન ને એ બધા શબ્દો લીધા છે. એને હું કરું છું વંદન, બધા પ્રાસ મેળવો છે કવિનો. કરે કર જોડી બનારસી, હું તો એને વંદન, પોતે સમ્યક દ્રષ્ટિ છે એ છે તો હું વંદન કરું છું. માત્ર ભાવ નમસ્કાર કરું છું એમ નહીં, કર જોડીને દ્રવ્ય નમસ્કાર પણ કરું છું. ભાવ નમસ્કાર, દ્રવ્ય નમસ્કાર બધું એમાં આવી જાય છે. કેમ કે એ એમ કહે છે કે અખંડ દ્રવ્યના આશરે એ બધું પ્રગટે છે. દેવ ગુરુ માર્ગ બતાવે છે, એ માર્ગના દર્શાવનારા છે, આંગળી ચીંધે છે. આમ અંતર્મુખ થા, તારા જ્ઞાન વેદનને ગ્રહણ કરીને, તારા જ્ઞાનમાંથી તારા સ્વરૂપ અસ્તિત્વને ગ્રહણ કરીને અંતર્મુખ થા, અંતર્મુખ થા, નિર્વિકલ્પ થા, વિકલ્પનો આશ્રય છોડ, વિકલ્પમાં દુઃખ છે, આકુલતા છે, એ રસ્તો મૂકી દે. જ્ઞાનમય સ્વભાવ, સદા ઉપયોગ સ્વભાવી છું, એ ઉપયોગને સ્વભાવમાં લગાવ. એ તારું સ્વસન્મુખપણું છે, અંતર્મુખપણું છે, માર્ગ બતાવે છે. રાગ વિનાની અકષાય દશા, નિર્દોષ પવિત્ર દશા એમ પ્રગટ થશે એમ બતાવે છે. સજ્જન માણસ તો માર્ગ બતાવનારનો પણ ઉપકાર માન્યા વિના માર્ગે ચાલવું છે પોતાને. માર્ગે તો પોતે ચાલશે તો પોતે પહોંચશે, પણ આ માર્ગ તમારે જવું છે, એ માર્ગ આ છે એમ કહેનાર નો ઉપકાર એટલા માટે માને છે કે અત્યાર સુધી એ માર્ગ શોધવા માટે ઊંધે માથે લટકીને તપશ્ચર્યાઓ કરી છે. કાંઈક કાંઈક કર્યું છે એણે, કાંઈ કરવામાં બાકી નથી રાખી. 6-6 મહિનાના ઉપવાસ કરીને શરીર હુકવી નાખ્યું, ગાળી નાખ્યું, કાંઈક કર્યું. જાત્રાઓ કરી, કષ્ટ વેઠ્યા, પગે ચાલીને આ દંડવત કરતા કરતા જાત્રા કરે છે કે નહીં, એની મતમાં એક એક પગલું ભરીને દંડવત કરે, એક એક પગલું ભરીને દંડવત કરે. કાળો ઉનાળો હોય તો સડક ઉપર જંગલમાં એને ભાવના તો એ છે કે આમ કરતા કઈક મારું કલ્યાણ થશે, આમ કરતા મારું. પણ માર્ગને છોડીને ઉન્માર્ગે જતા, અન્ય માર્ગે જતા, અન્ય માર્ગ કહો, ઉન્માર્ગ કહો, ગમે તે કરે. પંચ મહાવ્રત જૈનના જૈનની ક્રિયા કરી દો, ક્લેશ કરીને, કષ્ટ આપીને શરીરને, મહાવ્રતના તપના ભારથી ઘણો ક્લેશ પામ્યો. પણ જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના પ્રાપ્તું ક્ષમંતે નહીં. જ્ઞાન જ્ઞાન ગુણ વિના, જ્ઞાનનો આધાર જ્ઞાન લીએ, સ્વભાવ જ્ઞાન સ્વભાવનો આધાર ઉપયોગ લીએ, એ સિવાય કોઈ રીતે પ્રાપ્તિ થવાની, કોઈ રીતે અનુભવ થવાની ક્ષમતા પરિણામમાં આવતી. નિર્જરાધિકારનું એ ભગવાન અમૃતચંદ્રાચાર્યનું વચન છે. દેવ ગુરુ માર્ગ બતાવે એમાં એને એ લાગણી છે મહિમા કરવામાં, કે આ બધો ઇતિહાસ એને ખ્યાલમાં આવે છે, પોતાના ભૂતકાળનો પરિશ્રમ ખ્યાલમાં આવે છે. અને આ બતાવનારા મળ્યા, એ ન મળ્યા હોત તો હજી પણ હું અનંતકાળ પર્યંત આવા ખોટા રસ્તાને, ખોટા ઉપાયને, ખોટા માર્ગે ચાલીને કલ્યાણ, મારા આત્માને કલ્યાણ કરવાની ભાવના રાખી હોત અને એ બધું પરિભ્રમણનું કારણ થાત. કેમ કે ગ્રહિત મિથ્યાત થાય છે. અધર્મમાં ધર્મ માનતા બુદ્ધિપૂર્વક અધર્મ માં ધર્મ બુદ્ધિ કરતા ગ્રહિત મિથ્યાત્વ નો પ્રસંગ આવે છે. મિથ્યા દ્રઢ થઈ જાય છે, ચારિત્ર મોહ મંદ થાય. ચારિત્ર મોહ મંદ થાય એટલે પાપ ઘટે, પાપ અને પુણ્યનો રસ વધે. પણ દર્શન મોહમાં ગ્રહિત મિથ્યાત્વ થતા દર્શન મોહ તીવ્ર થાય. એટલે જે મોટો રોગ છે એ એકદમ વધી જાય, અને નાનો રોગ છે એમાં સારું લાગે. રોગ કંઈક ઘટ્યો છે, રોગ કંઈક મીટો છે એમ લાગે, સારું છે. એ ખરેખર સારું નથી. એટલે પોતે ભૂલો પડતો મીટ્યો અને સાચા રસ્તે ગયો એના દર્શાવનાર પ્રત્યે એને ઉપકારની લાગણી આવ્યા વિના રહેતી નથી. ગુરુદેવ તો એ વિષયમાં ઘણું ઘણું કહી ગયા છે. એક જગ્યાએ એવી વાત આવે છે કે ચામડા ઉતારીને જોડા સીવડાવે તો પણ ઉપકાર વળે નહીં, એવો ઉપકાર શ્રી ગુરુવાદીનો હોય છે. આમ લીધું છે દેવગુરુ શાસ્ત્રમાં, આટલી વાત લીધી છે. એવો ઉપકારની વૃત્તિ ન આવે એમ, અથવા કોઈ ઉપકાર વળવે તો અનંત સંસારી છે એવો બોલ છે. પરમાગમ સારમાં બોલે એ પ્રકારનો આવેલો છે. એ બહુ સ્વાભાવિક અને વાસ્તવિક પરિણામની સ્થિતિ છે, બહુ વાસ્તવિક પરિણામની સ્થિતિ છે. પણ સમ્યક દર્શન કોઈ આપી દેતું નથી. સમ્યક દર્શન તો પોતાના અંતરંગ પુરુષાર્થથી પ્રાપ્ત થતી ચીજ છે, અને એ પુરુષાર્થ પોતાને કરવાનો છે. પોતાને એ પુરુષાર્થ થશે ત્યારે એ દિશા પ્રગટ થશે એમ સમજણમાં હોય છે, ને ઉપકારનો ભાવ આવ્યા વિના રહેતો નથી. વળી જગતમાં એવું ક્યારે પણ બનતું નથી કે માર્ગ દર્શાવનાર મળ્યા ન હોય અને માર્ગ કોઈને મળી ગયો હોય, એવું જગતની અંદર એક પણ અપવાદ રૂપે દ્રષ્ટાંત નથી. અનંતા જીવો માર્ગ પાયમાં, અનંતા જીવો સીધા અને સિદ્ધ છે, તો પણ એક પણ દાખલો એવો નહીં હોય કે નથી થયો કે જેને માર્ગ બતાવનારા ન મળ્યા ને માર્ગ એને એમને મળી ગયો. તીર્થંકર જગતગુરુ કહેવાય છે. એ ભાવમાં એમને કોઈ માથે ગુરુ હતા નથી, કેમ કે પોતે જ પરમ ગુરુ થવાના છે. એ પરમ ગુરુનો ભાવ છે એમ. તો પણ પૂર્વે સમ્યક દર્શન એ કોઈ એમને માર્ગ બતાવનારા મળ્યા છે ત્યારે પાયમાં છે, એ પહેલા એક પણ જીવ નહીં, એક પણ તીર્થંકર નહીં, એક પણ સિદ્ધ નહીં. ભગવાન મહાવીર સ્વામી દસમા ભવે ચારણ રુદ્ધિધારી મુનિરાજના ઉપદેશથી સમ્યક દર્શન પામ્યા છે. પછી તો પરિણામ જ એટલા અકષાય વાળા હોય છે, કષાયના અભાવ વાળા હોય છે. મંદ કષાય વાળા નહીં, કષાયના અભાવ વાળા હોય છે, કે જેને લઈને મનુષ્યને દેહ સિવાય બીજી ગતિ તો પછી થતી. એટલે 3 ઇંચમાંથી સીધા જ મનુષ્ય થાય છે. મનુષ્યને દેહ, મનુષ્યને દેહ. સમ્યક દર્શન કોઈ આપી દેતું નથી એવું જ્ઞાન એવી સમજણ હોવા છતાં આ પ્રકારના પરિણામ યથાયોગ્ય સ્થાનમાં હોય એને માર્ગનો વિવેક કહેવામાં આવે છે. સમ્યક દર્શન થતાં તો આત્માનો મહાવિવેક પ્રગટે છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ હોય તો પણ એના સમ્યક જ્ઞાનની જાગૃતિમાં જાણ્યા બહાર જતો નથી. આ સ્થૂળ જ્ઞાનમાં તો કેટલા દોષ થાય છે એ માણસને ખબર નથી હોતી. કેટલા પરિણામ કેવા આખા દિવસમાં થઈ જાય છે એનો ખ્યાલ નથી રહેતો. સમ્યક જ્ઞાનમાં તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ પકડાય, મનના સૂક્ષ્મ પરિણામ પકડાય એનો નિષેધ આવે, ત્યાંથી ખસવાનો પુરુષાર્થ ચાલે સહજ. એવાજીને બહારમાં વિવેક ન હોય, દેવગુરુ શાસ્ત્રનો વિવેક ન હોય, એવું તો કદી બની શકે? બાહ્ય વિવેક પણ એને યથાસ્થાનમાં હોય છે. ગુરુદેવ સિદ્ધે આ પ્રતિમાના વિષયમાં બહુ સ્પષ્ટ કરતા, પોતે સ્થાનકવાસી સંપ્રદાયમાં જન્મથી દેહનો શરીરનો આભાવનો, અને એ સંપ્રદાયની અંદર મૂર્તિ પૂજાનો નિષેધ કર્યો છે. જૈનના નામે જે ફાટો છે કહેવાય છે જૈનો એ લોકો, અને જૈન પ્રતિમાનો નિષેધ. આમ તો અવસર્પિણી કાળમાં પંચમારામાં એવું બધું થાય, પણ હુંડાવસર્પિણી હોય ત્યારે જૈન ખુદ જૈન પ્રતિમાનો નિષેધ કરે, જૈન કુળમાં જન્મેને જૈન પ્રતિમાનો નિષેધ કરે અને જૈન શાસ્ત્રનો નિષેધ કરે, એવા બહુ માઠા પરિણામ થાય છે. તો પ્રતિમા તો પરદ્રવ્ય છે, એ તો કાંઈ સાક્ષાત તીર્થંકર નથી, એ સાક્ષાત અર્યંતે નથી, અને પરદ્રવ્ય છે. અને જ્ઞાનીને કાંઈ પરદ્રવ્યનો આગ્રહ હોય, વ્યવહારમાં જરા પણ ઢીલું મૂકતા નથી. શ્રીમદજી પોતે વૈષ્ણવ કુળમાં જન્મા, માતાજી હતા સ્થાનકવાસી હતા, અને બહુ કોમળ ને મૃદુભાષી હતા. પણ પ્રતિમાની વાત આવી તો એટલા બધી લાલાંક કરી છે એમણે. 500 વર્ષ થયા છે સ્થાનકવાસી સંપ્રદાયમાં કોઈ બુદ્ધિવાળો ઉત્પન્ન થયો નથી, પેદા થયો નથી. એ દોરા ધાગાને કપડાના ટુકડાના માટે ઝઘડા કરીને જુદા પડ્યા, અને સાક્ષાત ધ્યાનનું નિમિત્ત, ધ્યાનનું કારણ એવી જે સાક્ષાત જીન પ્રતિમા, એનો નિષેધ કર્યો. બહુ કઠોર શબ્દનો પ્રયોગ કર્યો. ગુરુદેવ પણ એ વિષયમાં કહેતા, બિલકુલ મોક્ષ માર્ગની અંદર સનાતન જીન માર્ગની વિશે પ્રતિમાની સ્થાપના સાધક જેવો ધર્માત્માઓ કરતા આવ્યા છે, અને ત્રણ લોકમાં કરોડો અબજો શાશ્વત જીન પ્રતિમાઓ છે. એ શાશ્વત જીન પ્રતિમાઓ એમ સિદ્ધ કરે છે કે આ કુદરતના ઘરની વ્યવસ્થા છે. મોક્ષ માર્ગમાં જીન પ્રતિમાની સ્થાપના એ કુદરતના ઘરની વ્યવસ્થા છે. આઠમા દીપ નંદીશ્વરમાં બધી શાશ્વત છે, તો પૂજામાં આવે છે. ક્યાં ક્યાં કેટલી છે? તમને મંદિરમાં છે, પદમાં ક્યાં ક્યાં કેટલી પ્રતિમાઓ
છે?
એમને છોડ્યા પહેલા એમનાથી જે વડી દીક્ષા, જૂની દીક્ષા વાળા વૃદ્ધ સાધુઓ હતા, એ પાસે પોતે તો નાની ઉંમરમાં હતા, 20-25 વર્ષની ઉંમરમાં હતા. એમના કરતા 50 વર્ષ મોટા હોય એવા બધાને પકડી પકડીને પૂછું કે આ છે આનું શું, આનું શું, સ્વીકારવું પડે એવું હતું. એમની પાસે બીજું કાંઈ ગડબડ તો ચાલે એવું હતું નહીં. સમજી ગયા કે ઠીક, આ તો બધા દુકાન લઈને બેઠેલા વાત છે, દુકાનદારીની વાત છે, આત્માનું કોઈને કરવું હોય એ વાત અમારે હતી. આવી અનિતિ ધર્મના ક્ષેત્રમાં આવી અનિતિ કેમ પોસાય? છોડી દીધો સંપ્રદાય, છોડી દીધો. કેટલું કેટલું માન મળતું હતું તોય સંપ્રદાય છોડી દીધો. માન મળે એટલે ત્યાં રહેવું. હા, 5-5 હજાર એ જમાનામાં થતું, નાનું ગામ હોય 5-5 હજાર માણસ. ગુરુદેવ કહે કેડિયારાની જેમ માણસ ઉભરાય વ્યાખ્યાન સાંભળવા માટે, કલાક કલાક પહેલા આવીને જગ્યા રોકે, 2-2 કલાક પહેલા આવીને જગ્યા રોકવા બેસે સાંભળવા માટે. એ સમાજ ન જોઈએ, સોનગઢ મારી જતા આપણા વાસુદેવભાઈ બેસે છે ને, એના પિતાશ્રી હતા નામાણી એમના મકાન મારી હતા. હજી છે ને મકાન, સ્ટાર ઓફ ઇન્ડિયા. અંતરંગથી તો માન્યતા વહેલી છૂટી ગઈ હતી. 1991 પરિવર્તન કર્યું, પણ એ પહેલાં 10-12-13 વર્ષ પહેલાં બધું વિચારોમાં ફેરફાર થઈ ગયો. બહારથી જાહેર રીતે છોડ્યું, અંદરથી છૂટી ગયો. એ પછી બહારથી એમને એમ રાખે તો શું વાંધો, અંદરથી તો છૂટી ગયું છે, પછી બહારથી શું કહે, એ લાંબુ ટકે જ નહીં. એમનો જે પુરુષાર્થ છે એમાં એ જાતનો બહારના પરિણામ પણ, દેખાવ બગડે, ખોટો દેખાવ થાય ને બીજા ભ્રમમાં પડે, એ વાત એમને અનુકૂળ આવતી. એ પરિવર્તન થયું તો આટલો મોટો સમાજ ખુલ્લમ ખુલ્લા, માર્ગ શું હોય, કેવો હોય, દેવગુરુ શાસ્ત્ર કેવા હોય, બધી વાત છૂટથી કહી શકે. એમાં એમ કેવી રીતે કહી શકે કે આ દેવગુરુ શાસ્ત્રની માન્યતા ખોટી છે, કેવી રીતે કહે? તમે કઈ સાલમાં સોનગઢ ગયા? સોનગઢ કઈ સાલમાં ગયા? સોનગઢ સ્વાધ્યાય મંદિર, સ્વાધ્યાય મંદિર થઈ ગયું હતું? છ્યાસી નો બોલ છે વેદ જ્ઞાન ના વિષય. વેદ જ્ઞાન ના વિષયમાં સ્ફટિક નો દ્રષ્ટાંત અને અરીસાનો દ્રષ્ટાંત. બહારમાં ઉદગળમાં નિર્મળતા અને અંદરમાં આત્માની નિર્મળતા, જ્ઞાનની નિર્મળતા, એ બેને દ્રષ્ટાંત સિદ્ધાંતમાં મેળ ખાય છે. તે દ્રષ્ટાંત લેવામાં આવે કે અરીસામાં જેમ પ્રતિબિંબ પડે તે વખતે જ તેની નિર્મળતા હોય છે, તેમ વિભાવ પરિણામ વખતે જ તારામાં નિર્મળતા ભરેલી છે. દ્રષ્ટાંત ભલે એનું એ છે, વિષય પણ ભેદ જ્ઞાનનો છે, તો પણ એમાં અનેક પડખાથી એક જ વિષયને સ્પષ્ટ કરવામાં આવે છે. ઉપર ઉપરથી જોઈએ તો તેની તે વાત લાગે, પણ ઊંડાણથી જોઈએ તો એમાં વિષયની સ્પષ્ટતા વધારે થાય છે, અથવા જુદા જુદા પડખેથી થાય છે. એ રીતે અહીંયા અનેક બોલ એક જ વિષયના હોવા છતાં, કેમ કે આ વિષય એવો છે કે અનેક પડખાથી અને અનેક આ વિષયને અનેક પડખાઓ છે, એટલે એક સાથે બધું કહી શકાતું નથી. જુદા જુદા વખતે જુદી જુદી રીતે એ વિષય સહજપણે સ્પષ્ટ થાય છે. અરીસામાં જેમ પ્રતિબિંબ પડે તે વખતે જ તેની નિર્મળતા હોય છે, તેમ વિભાવ પરિણામ વખતે જ તારામાં નિર્મળતા ફરેલી છે. હવે આ એક ભેદ જ્ઞાનના પ્રયોગકાળમાં પ્રયત્ન કરીને, પ્રયાસ કરીને સમજવા જેવો વિષય છે. વખતે વખતે લીધું છે ને, તે વખતે જ કે જ્યારે અરીસામાં પ્રતિબિંબ પડે છે ત્યારે કાળી તાવડીનું પ્રતિબિંબ પડતા અરીસો કાળો દેખાણો, તો એ કાળો ડાઘ અરીસામાં ગયો છે કે નહીં, કે કાળો ડાઘ અરીસાને લાગેલો નથી. એક બીજો દ્રષ્ટાંત ગુરુદેવ દેતા કે ચહેરા ઉપર કોઈ મસનો કે કાળો હાથ કે મેલ લાગી ગયો હોય, ડાઘ લાગી ગયો હોય, પોતાનો ચહેરો પોતાને દેખાતો નથી, અરીસામાં જુએ ત્યારે એને ખબર પડે કે આ કપાળમાં આ જગ્યાએ કાળો ડાઘ છે, પછી અરીસાને ઘસે કે જ્યાં કાળો ડાઘ દેખાતો હોય ત્યાં અરીસાને ઘસે. ક્યારે જાય કાળો ડાઘ? એમ કે છે કે ત્યાં જે દેખાય છે ત્યાં નથી ખરેખર, એ તો પ્રતિબિંબ છે. અને નિર્મળતાને લઈને એ દેખાય છે. જ્યારે એ કાળો ડાઘ દેખાય છે ત્યારે એ નિર્મળતા છે, એના ઉપર તારું લક્ષ્ય હોય તો તને નિર્મળતાનું જ્ઞાન થશે, અને ડાઘ ઉપર તારું જ્ઞાન હોય તો તને ડાઘનું જ્ઞાન થશે. એકને એક જગ્યાએ બે ચીજ છે. તારો ઉપયોગ ને તારો દ્રષ્ટિકોણ શું જોવાના હેતુથી કામ કરે છે, કઈ કયા દ્રષ્ટિકોણથી તું જુએ છો એના ઉપર તને દેખાય છે. જ્ઞાનમાં જ્ઞાન સ્વ છે, અને જ્ઞાનમાં પ્રતિબિંબ જે છે એ સ્વની અપેક્ષા એ પર છે. ફરીથી, જ્ઞાનમાં જ્ઞાન પોતે સ્વ છે, અને એ જ્ઞાનમાં જે પ્રતિબિંબ છે એને પર એટલા માટે કહીએ કે આ જ્ઞાનને સ્વ કહેવું છે માટે એને પર કહીએ, બાકી તો એ જ્ઞાનની પર્યાય છે. પણ અહીંયા જ્ઞાનને સ્વ કહીએ તો જ્ઞાનમાં જેનું પ્રતિબિંબ પડે છે એવા પદાર્થને પર પદાર્થ કહેવામાં આવે છે. સ્વની અપેક્ષા એ પર છે, અને પરની અપેક્ષા એ સ્વ છે. માત્ર જ્ઞાનથી તો અનુભવ છે, તો અનુભવ પ્રધાનતામાં તો નિર્મળતાને જોવામાં આવે છે, નિર્મળતાનો અનુભવ કરવામાં આવે છે. પ્રતિબિંબ પડે છે તો એ સ્વચ્છતાને કારણે પડવું અનિવાર્ય છે, એની સાથે મારે કોઈ સંબંધ થતો નથી. રાગ જ્ઞાનમાં જણાય તો એ રાગ વિકાર છે, તો પણ જાણનાર જ્ઞાન અવિકારપણે રહીને જાણે છે, વિકારપણે થઈને જ જાણે છે, એમ બનતું નથી. એટલે જ્ઞાનમાંથી રાગ ભૂસાડવાની મહેનત કરે એ અરીસા ઉપરના ડાઘને ઘસે છે, એના જેવી વાત છે. જ્ઞાનમાં તો એ રાગ છે જ નહીં, તો રાગનું પ્રતિબિંબ છે. તું જ્ઞાન સ્વરૂપી છો અને તારામાં જ્ઞાન છે, અને તારામાં રાગનું પ્રતિબિંબ પડ્યું છે. તારામાં રાગ પેસી ગયો છે તારા જ્ઞાનમાં, તારા જ્ઞાનમાં એટલે તારામાં પેસી ગયો છે એમ નથી, એનાથી બહાર છે. તારું અસ્તિત્વ જ્ઞાનમાં સ્થાપ, ત્યાં તારું અસ્તિત્વ છે, ત્યાં તારા અસ્તિત્વનો અનુભવ થાય એમ છે. અને એ અસ્તિત્વનો આધાર લઈને જરાક જ શ્રદ્ધામાં જોર કર તો અનંત ગુણની નિર્મળ દશા પ્રગટ થઈ જશે. તો અહીંયા જ્યારે વિભાવ પરિણામ થઈ રહ્યા છે એ વખતે એ પ્રયોગનો વિષય છે, પ્રયોગનું પડખું છે. તારા જ્ઞાનમાં તારી નિર્મળતા ભરેલી છે, નહીતર વિભાવ પરિણામ થયા એમ ખબર કેમ પડી? જો નિર્મળતામાં વિભાવ પરિણામનું પ્રતિબિંબ ન પડ્યું હોય તો કેમ ખબર પડી કે વિભાવ પરિણામ થયા? એ વખતે જ નિર્મળતા ભરેલી છે. તું નિર્મળતાને જો, માત્ર જ્ઞાનને જો, અથવા તને સ્વયંને પોતાને જ્ઞાન માત્રપણે જ જો, અને પ્રતિબિંબને ગૌણ કરી નાખ, જ્ઞાકાર આકૃતિને ગૌણ કરી નાખ, તો તને જુદો જુદું તારું અસ્તિત્વ, ભિન્ન અસ્તિત્વ જણાશે, અને ભિન્નતા પડતા તને અકષાય દશા, પવિત્ર દશા અને સુખ શાંતિની દશા ઉત્પન્ન થશે. પર પદાર્થની સાથે અભિન્નતા થતા તને આકુલતા, દુઃખ અને રાગને મલિનતા ઉત્પન્ન થાય છે. એ અશુદ્ધતા ટાળવા માટે નિર્મળ શુદ્ધ જ્ઞાન સ્વરૂપનો આશ્રય લેવો, તન્મય ભાવે એનો અનુભવ કરવો, એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. આ વાત એમને સાંભળી છે, આ વાત એમને ભેદ જ્ઞાન ની સાંભળી છે. એમ છે, જીવન પરિચયમાંથી એ વાત નીકળે છે કે એક જ વખત એક જ દિવસના પ્રવચન સાંભળીને જેણે આત્માના અનુભવ સુધી પહોંચવાનો પુરુષાર્થ કર્યો તો એમણે સાંભળ્યું શું, એમણે એ સાંભળ્યું કે આ જ્ઞાન અને રાગ અંદરમાં જુદા છે. જ્ઞાન તે આત્મા છે અને રાગ તે અનાત્મા છે, વિકાર છે, આત્માની મૂળ ચીજ નથી. એ વાત એમણે સાંભળી. સાંભળી ત્યારે એમણે પ્રયત્ન ચાલુ કરી દીધો કે આ વિભાવ પરિણામ વખતે પણ આમ છે. ગજબ વાત કરે છે, આવી વાત કરનાર જાણે કોઈ મળ્યું નહોતું. ધ્યાન પોતાનું, આમ તો અનંત કાળમાં જ્ઞાનીઓ મળ્યા હોય, તીર્થંકર મળ્યા હોય, પણ પોતાનું લક્ષ જાય ત્યારે એને એમ થાય કે આવી વાત કરનાર મને કોઈ મળ્યું નથી, એવું એમ લાગે. જાણે કોઈ અનંત કાળમાં પહેલી વહેલી આવી વાત સંભળાવે છે એવું લાગે. તેમ વિભાવ પરિણામ વખતે જ તારામાં નિર્મળતા ભરેલી છે. તારી દ્રષ્ટિ ચૈતન્યની નિર્મળતાને ન જોતા વિભાવમાં તન્મય થઈ જાય છે. કેમ તને તારી નિર્મળતા દેખાતી નથી? સ્વરૂપે કરીને તો શુદ્ધ પવિત્ર આત્મા હોવા છતાં, અથવા જેવા પરમાત્મા સિદ્ધ પરમાત્મા છે એવી જ શુદ્ધ ચૈતન મૂર્તિ તું આત્મા હોવા છતાં, મૂર્તિ છે એમ, અરૂપી અશરીરી મૂર્તિ છે સિદ્ધાલયમાં, એવી આ શરીરના સંયોગ કાળે પણ શરીર વિનાની અશરીરી અનંત ગુણની ચૈતન્ય આનંદ આદિ અનંત ગુણની એક મૂર્તિ છે, અરૂપી મૂર્તિ છે, અરૂપી પણ સ્વરૂપી, અરૂપી પણ જ્ઞાનાનંદ સ્વરૂપી એવી મૂર્તિ છે, પણ દ્રષ્ટિ બીજા ઉપર છે એટલે એને પોતાનું મૂળ સ્વરૂપ દેખાતું નથી. દ્રષ્ટિ ઉદય ઉપર છે એટલે એને આ શરીર આદિ નોકર્મ સ્વરૂપે પોતે દેખાય છે કે આ હું માણસ છું, ખરેખર હું માણસ છું, અને માણસ છું એટલે મનુષ્ય ઉચિત મારે શું કર્તવ્ય છે અને શું અકર્તવ્ય છે. બહુ બહુ તો એટલો વિવેક કરે છે, કેટલાક તો એ વિવેકે ચૂકી જાય છે, પણ બહુ બહુ તો મનુષ્ય ઉચિત કાર્યો કરવા, માનવ ધર્મ રાખવો. અત્યારે તો કહેવાતા જૈન ઉપદેશકો મૂક આત્માના ધર્મને પડતો, મૂક જૈન ધર્મને પડતો, અને એ લીધે રાખે માનવ ધર્મ સૌથી મોટો ધર્મ છે, પછી બીજો બીજે નંબરે સંપ્રદાયનો ધર્મ છે એમ કહે છે. પહેલે નંબરે તો માનવ ધર્મ છે અને બીજે નંબરે સંપ્રદાયનો ધર્મ છે. કે છે કે ભાઈ અહીંયા તો જૈન ધર્મ એમ કહે છે કે તું ચાર ગતિમાં કોઈ ગતિ એ તારું મૂળ સ્વરૂપ નથી. આ થોડો કાળ 500 વર્ષનું આયુષ મળ્યું એમાં તું બાજી ક્યાં પીડ્યો? તો બસ હું માણસ જ છું, અને છતાં તું કાંઈ માણસ તરીકે રહે શાશ્વતપણે એ પરિસ્થિતિ કુદરતે મંજૂર કરેલી નથી. પણ બીજા રસ્તે જ્યારે ચડી જવાનું થાય છે, મૂળ માર્ગ ચૂકી જાય ને બીજા રસ્તે ચડી જવાનું થાય, ત્યારે પછી લેવા લૌકિક માન લોકો, માનવ ધર્મ કે એટલે માણસો બધા માન આપવા માંડે કે વાહ ભાઈ વાહ, રવિન્દ્રનાથ ટાગોર થઈ ગયા, એમણે વિશેષપણે આવી વાતો કરી છે. પછી એનું સાહિત્ય ઘણું રહી ગયું છે. આમ તો રવિન્દ્રનાથ ટાગોરને મૂળ બંગાળી છે ને, ટાગોર છે એટલે બંગાળી છે, એ એમની બાજુ તો એમને ગુરુદેવ જ બધા કહે છે, એમના પ્રદેશમાં ગુરુદેવ જ બધા કહે છે, એમણે આ માનવ ધર્મની બહુ વાતો કરી છે. એ બાજુનું સાહિત્ય આ બાજુ પણ ઘણા વાંચીને એ માનવ ધર્મને માણસો ઘણા એની અંદર જોડાય, ઘણા માણસો માન આપે, સ્થાન આપે. શું ચાલ્યું મુક મૂળ વાત તો મસ્તી ખબર નહોતી, પછી બીજે રસ્તે ચડીને એ દિશામાં આગળ વધવાનો જીવ પ્રયત્ન કરે. હવે એમાં લક્ષ્માનનું રહી ગયું હોય, આ સિવાય બીજું કાંઈ હોય, કોઈ એવા હોય છે માનનું હોય પણ બીજા માણસને અનુકૂળ થવું, બીજા માણસના દુઃખ દૂર કરવા, બીજા માણસની પ્રતિકૂળતાઓ દૂર કરવી, પણ એ બધું કરતા બુદ્ધિ એ કરે છે. હું કરી શકું છું એનું, એના દુઃખ હું દૂર કરી શકું છું. એવું ખરેખર એવી જો વ્યવસ્થા હોય તો એના પુણ્ય પાપ એને ભોગવવાના રહેતા નથી. બીજા એને મદદ કરે, બીજા એને દુઃખી કરે, બીજા એને સુખી કરે, પણ એના પુણ્યનો ઉદય હોય તો બીજાને વિકલ્પ આવે, એના પાપનો ઉદય હોય તો બીજાને એવો વિકલ્પ આવે. પણ એ વિજ્ઞાનથી જેવો અજાણ્યા છે એ આત્મધર્મ ચૂકી જાય છે, આત્માનો ધર્મ ચૂકી જાય છે, આત્માની ફરજ ચૂકી જાય છે, આત્માને શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી એ પોતાના કાર્યક્ષેત્રની મર્યાદા કેટલી છે એ જ ખબર નથી હોતી. વસ્તુના સ્વરૂપના અજ્ઞાનને લીધે મારા દ્રવ્ય ક્ષેત્રકાળમાં મારા કાર્યની સીમા પૂરી થાય છે, મર્યાદા પૂરી થાય છે એ વાતની ખબર નહીં હોવાથી અન્ય પદાર્થોના, અન્ય જીવોના, અન્ય પૂતગળોના કાર્યોને કરવાના પરિણામ કરે છે અને ભાવભ્રમણને વધારે છે, પરિભ્રમણને વધારે છે. કષાયમંદ હોય તો એકાદ ભાવ સારો મળે પુણ્યના ફળમાં, એના ફળમાં જે સામગ્રી પુણ્યની ગોઠવાય એમાં પાપના પરિણામ થયા વિના એ નહીં, મિથ્યા દ્રષ્ટિ પડે, વળી પાછા અધોગતિમાં ચાલ્યા
જાય.
પ્રશ્ન સમજાતો નથી ખરેખર. પ્રશ્ન એમાં શું છે કે દયાના પરિણામ જીવને ક્યારે થાય છે એ અંદર આપણે તપાસીને સમજવા જેવું છે. આપણને દયાના પરિણામ ક્યારે થાય છે એના ઉપરથી બધા જીવોનું માપ આવી જશે. કે કોઈનું દુઃખ ન જોઈ શકે ત્યારે, ભલે એનું દુઃખ એના પાપના ઉદયને લઈને છે, પણ પોતે દુઃખ અનુભવવા તો તૈયાર નથી. આ જીવ સુખ સ્વભાવી હોવાથી દુઃખી થવા તો તૈયાર નથી, પણ કોઈનું દુઃખ જોવાય તૈયાર નથી. આટલો બધો બેહદ સુખ સ્વભાવ છે આત્માને, એનો મૂળ સુખ સ્વભાવ હોવાને લીધે દુઃખ અનુભવવા તો જીવની તૈયારી નથી, પણ કોઈનું દુઃખ જોવાય તૈયાર નથી. એટલે ખરેખર તો એને કોઈનું દુઃખ જોવું નથી, માટે એને દયાના પરિણામ થાય છે. શું? કેમ કે દુઃખ જોવામાં દુઃખ છે. શું? દુઃખ જોવામાં શું છે? દુઃખ જોવામાં એને દુઃખ થાય છે. તો એ ખરેખર તો પોતાના દુઃખની દવા કરે છે. જ્યારે એ બીજાના ઉપર દયાના પરિણામ થાય છે ત્યારે ખરેખર તો એ પોતાના દુઃખની દવા કરે છે, પણ એવો ખ્યાલ નથી હોતો. એટલો ઊંડો વિચાર નથી, પોતાના પરિણામની તપાસ નથી અને એટલો ઊંડો વિચાર નથી. શું? તો એને એટલે દયાનો ભાવ આવે છે. ભલે થાય છે એના કારણે, એના એના પાપના ઉદય એને થાય છે, પણ પોતાને શું લેવા દેવા છે? પોતાને તો દુઃખ જોવું નથી, કેમ કે દુઃખ જોતા દુઃખ થાય છે, એટલે એને દયાનું પરિણામ આવે. ખરેખર આ પરિસ્થિતિ છે, તપાસી જોજો બરાબર છે કે નહીં. એમાંય છે દાન તો કયા ક્ષેત્રમાં આપે છે? દાન તો દાન છે, પણ આવા ક્ષેત્રમાં દાન આપે છે તો એને પણ કોઈ વાર ઉદય ભાવમાં એવા મનુષ્ય પ્રત્યેને કોમળતાના દયાના પરિણામ આવે છે. જેટલી અસ્થિરતા છે એટલો રાગ ઉત્પન્ન થાય છે, પણ એને એ સમજણ હોય છે. શું? કે આ સંયોગને લઈને એ સુખી થવાનો છે એમ નથી, પણ એને સંયોગી બુદ્ધિમાં સુખ માન્યું છે, માટે એને દુઃખ ઘટીને સુખના સુખની કલ્પના થશે. બીજા જીવને સંયોગના પ્રતિકૂળતાને લઈને દુઃખ નથી ને સંયોગની અનુકૂળતાને કોઈને સુખ નથી, પણ જગતમાં એ જાતની મિથ્યા ભાવમાં કલ્પના થાય છે એવી કલ્પના મારે કરવાનો પ્રશ્ન અહીંયા રહેતો નથી. વળી દાન દેવાનો વિકલ્પ આવે છે એટલી જ મારી મર્યાદા છે. દાન હું મારી કોઈ ચીજ નથી કે હું દાન આપું, પૈસા મારા નથી કે હું એનું દાન આપી શકું, એમ એનું સ્વામિત્વ છોડે છે. એટલે મેં દાન આપ્યું ને મેં એને સુખી કર્યો એવી સમજણની નથી થતી. દાન દેવાના પરિણામ થાય છતાં એનું અહમ પણ આવે જ નહીં, કેમ કે એ મારી ચીજ નથી, મેં આપ્યું એ પ્રશ્ન રહેતો નથી. આ મને એનું દુઃખ જોતા મને પણ દુઃખ થયું, એટલે મને વિકલ્પ આવ્યો કે આને આટલી અનુકૂળતા થાય તો સારું, બાકી એથી વધારે મારો અધિકાર નથી આ કાર્ય ઉપર. તેમ પોતાના વિશે પણ એમ વિચારે છે કે આવી પ્રતિકૂળતા મને થાય ત્યારે ત્યારે મને એ પ્રતિકૂળતાને લઈને દુઃખ થાય એવી મારી સમજણ ને મારી શ્રદ્ધા ન હોય, શું એ વાત પણ એના ખ્યાલમાં હોય છે. નાની છે એને તો ખ્યાલમાં હોય છે, મારી શ્રદ્ધા કે મારી સમજણ એવી નથી કે આવા સંયોગ મને ઊભા થાય ત્યારે મને એનું દુઃખ થાય એ વાત રહેતી નથી. હું તો જ્ઞાતા દ્રષ્ટા છું, આવા સંયોગોમાં પણ મારા જ્ઞાતા દ્રષ્ટાપણાનો પુરુષાર્થ વૃદ્ધિગત કરીને સ્વરૂપમાંથી શાંતિ મેળવવાનો પ્રયત્ન કરીશ. પણ પ્રતિકૂળતા દૂર કરીને શાંતિ મેળવવાનો પ્રયત્ન કરવો એ મારી શ્રદ્ધાથી પ્રતિકૂળ છે, મારા સમજણથી પણ એ વિરુદ્ધ છે, એ રીતે સમજતા નથી. એટલે લૌકિક વિચારોથી આ કોઈ અલૌકિક પ્રકારની વિચારધારા છે. ભારના પરિણામોમાં, દયાદાનાદિના પરિણામોમાં પણ આ વિચારધારા, જૈન દર્શનની વિચારધારા કોઈ અલૌકિક પ્રકારની છે. એની સમજણમાં દાનનો વિકલ્પ આવે છતાં દાનનું અહમપણું ન થાય એવી તાત્વિક સમજણ હોય છે. તીર્થંકર દીક્ષા લીએ છે એ તો પહેલેથી તે બાપુંજલીને આવ્યા છે, કેમ કે તીર્થંકર ગોત્ર બાંધ્યું ત્યારે અનેક પ્રકારના પુણ્યના દળિયા બંધાઈ ગયા છે. એટલે ગમે ત્યાંથી આવે, સામાન્ય રીતે દેવલોકમાંથી જ આવે, પણ આ શ્રેણીક મહારાજા વગેરે કોઈ નીચેથી આવે તો પણ પુણ્ય લઈને આવે છે. મોટા એ દીક્ષા ધારણ કરે ત્યારે બહુ દાન આપે, શું દીક્ષા ધારણ કરે ત્યારે બહુ દાન આપે, અથવા એમનો રાજ્યાભિષેક થાય કે એવું કાંઈ બી થાય, અરે એમનો જન્મ થાય ત્યારે પણ ઇન્દ્રોને એમ કે આ નગરીમાં કોઈ દરિદ્રી ન રહેવો જોઈએ, કોઈ દુઃખી ન રહેવો જોઈએ, શું રત્નોની 6-6 મહિના સુધી રત્નોની વર્ષા થાય. હજી તો માતાજીના પેટમાં આવે ત્યાં 6 મહિનાથી વર્ષા થવા માંડે, એટલા પુણ્ય લઈને આવ્યા છે. અને પોતે પણ એના જન્મ થાય તો એના પિતા વગેરે પણ એ જાહેર કરે કે જાઓ બધાને દાન આપો, આખા નગરમાં રાજના ભંડારોમાંથી છૂટા હાથે દાન દેવા માંડો બધાને, કોઈ દુઃખી કોઈ દરિદ્રી ન રહેવો જોઈએ, એક પણ માણસ દરિદ્રી ન હોવો જોઈએ એમ. પછી તો એમના કુન પ્રમાણે બધું થાય છે, પણ એનો વિકલ્પ એવો હોય છે. છતાં જ્ઞાનીઓ એને સમજણ છે કે આ પર પદાર્થના દાન દેવામાં કોઈ સંપત્તિ મારી છે ને હું એનો દાન દઉં છું એ સમજણ એને નથી, એવી શ્રદ્ધા નથી, એવું જ્ઞાન નથી. આ માત્ર મારો રાગ છે આ પ્રકારનો, અને એની કોઈ એટલી કિંમત નથી. જેટલા પૈસાનું દાન આપ્યું એટલી તો દાનની કિંમત ખરી કે નહીં, કે નહીં દાનની એવી કોઈ કિંમત નથી. તો એક સામાન્ય એવા પરિણામ આવી જાય તો આવી જાય છે, થવાનું હોય એ થઈ જાય છે. આ તો મારા પરિણામથી મારે જે કરવું છે એ બીજી વાત. યથાર્થ સમજણથી પોતે મોક્ષ માર્ગમાં, આત્માના માર્ગમાં આગળ વધે, આત્માની શુદ્ધિના માર્ગે આગળ વધે, એ સહિત આ બધી સમજણ યથાસ્થાનમાં વિવેકથી કરવાની રહે છે. એના દાનનો વિકલ્પ એને એના ઉદયકાળમાં આવી જાય છે. શું દાનનો વિકલ્પ એના કાળમાં આવે છે, પણ એને સમજણ છે ને કેમ દાન દીધું નહીં એ પ્રશ્ન કરવા જેવો નથી. કેમ કે એના પરિણામ શું છે એ તો કેમ સમજણ પડે બીજાને, કોઈના પરિણામની કોઈને શું સમજણ પડે. ભરત મહારાજાએ દીક્ષા લીધી ભરત ચક્રવર્તી, અને 12મા પંચમહારથ સમિતિ ગુપ્તી પાળવાનો પ્રસંગ ઉપજ્યા પહેલા કેવળ જ્ઞાન થઈ ગયું. 12માં મુનિ દશા પાળવાનો જે વ્યવહાર છે, જિનોક્ત વ્યવહાર, જિનેન્દ્ર એ કહ્યો છે તેવો વ્યવહાર, એવો વ્યવહાર પાળ્યા વિના જ મુક્તિ થઈ ગઈ. એમની મુક્તિમાં કઈ ખામી રહી ગઈ છે એ પ્રશ્ન નથી. એટલે એ પરિણામ સંબંધી રાગના કાળમાં એવા પરિણામ સ્વાભાવિકપણે હોય છે મંત્રશાયના, પણ નહીતર શુદ્ધિના માર્ગે આગળ વધે છે એને કોઈ બંધન એ વાતનું રહેતું નથી. સામાન્યપણે મોક્ષ માર્ગી જીવો શાસ્ત્ર સ્વાધ્યાય કરે. 13મા કળશમાં રાજમલજી લખે છે કે અનુભવી થયો એને શાસ્ત્ર ભણવાની કોઈ અટક નથી. શાસ્ત્ર ન વચે તો અંદરમાં એની શુદ્ધિ વધતી જાય, શાસ્ત્ર વાંચે તો જ એને જ્ઞાન થાય એવું કઈ નથી. અંદરથી એને જ્ઞાનના પડખા ખુલતા જાય, શ્રુત જ્ઞાનના મતિ જ્ઞાન નિર્મળ થતું જાય ને ખુદ ખીલતું જાય. અને બારંગ વાંચના બારંગની લબ્ધિ વાળા જે ન્યાય કાઢે એ ન્યાય કાઢી શકે, અંદરથી કાઢે એને ભણવાની શક્ય નથી. બહારનો જે વ્યવહાર છે એ સામાન્યપણે છે, સ્થૂળ કથન છે. સૂક્ષ્મપણે જ્યાં જે સિદ્ધાંત જેવી રીતે જળવાતો હોય એ રીતે એની સમજણ કરવી જોઈએ.